जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रगति प्रभुवदयया धर्माजन श्रेयसे आत्रानमोलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की जय।
वाला भक्तो, अपने निष्कोलानंद स्वामी पद्य में करेली शिक्षापत्री भाषा सांभळीए छीए। એમાં કાલે આપણે કથામાં સાંભળ્યું કે નાનું મોટું પાપ થઈ જાય તો આપણે પ્રાયચિત કરવું, એમાં પાંચ પ્રકારના જે પાપ છે એની વાત થઈ હતી। પ્રકીર્ણ, પાતક, ઉપપાતક, અતિપાપ, મહાપાપ। તો એ કોને કહેવાય એ થોડુંક શાસ્ત્રમાંથી કાઢીને લાવ્યા છીએ। બધું શાસ્ત્રોમાં તો બહુ બધું ઝાઝું ઝાઝું લાંબુ લાંબુ છે, પરંતુ એમાંથી થોડુંક પ્રકીર્ણ પાપ, લસણ ડુંગળી વગેરે અભક્ષનું ભક્ષણ કરવું, અળગણ પાણી દૂધ વગેરે પીવું, પછી ઘોડી ઊંટડી વગેરેનું દૂધ પીવું, અથવા તો એવા કોઈ અપેયનું પાન કરવું, અસ્પૃશ્યનો સ્પર્શ કરવો, નાસ્તિક મ્લેચ્છ વગેરેનો। શાસ્ત્રમાં ગધેડાની અસવારીની ના પાડી છે, પણ અમુક દેશમાં તો ગધેડા સિવાય કાંઈ મળે જ નહીં તમને। એ પ્રકીર્ણમાં ગણ્યું છે। પછી નગ્ન સ્નાન વગેરે અમુક બાબતો પ્રકીર્ણ પાપ છે। પછી પાતક, માતા પિતા ગુરુજનો દેવ મંદિર સંતો વેદ વગેરેની નિંદા કરવી, એમનો તિરસ્કાર કરવો, એ પાતકમાં ગણ્યું છે। રજસ્વલા સ્ત્રીનો ઘાત કરવો, ગર્ભવતી સ્ત્રીનો ઘાત કરવો, ક્યાં તો ગર્ભપાત કરવો, એ પાતક છે। અથવા અસત શાસ્ત્રનું વાંચન કરવું, અમુક પુસ્તકો એવા છે કે એને વંચાય જ નહીં, અશ્લીલ સાહિત્ય, ખરાબ સાહિત્ય, પછી ખરાબ ફિલ્મો જોવા, એ બધું પાતક છે। ન જોવાનું તમે જોવો, ન વાંચવાનું વાંચો। પછી ઉપપાપ, જનોય ન લેવી, પછી ચોરી કરવી, પર સ્ત્રીનું કે પર પુરુષનું ગમન કરવું, સ્ત્રીનો વધ કરવો, પોતાના હાથે સ્ત્રી અથવા પુરુષે હસ્તમૈથુન કરવું તથા વિયોની ગમન પુરુષ પુરુષમાં ગુદામૈથુન કરે કે સ્ત્રી સ્ત્રી એકાબીજી વિષય ભોગવે પુરુષ પુરુષ, આ બધા ઉપપાપ છે. પછી વેશ્યાગમન વગેરે, અથવા તો ગાય ભેંસ કૂતરી વગેરે પશુઓમાં મૈથુન થાય. પછી કોઈનું કરજ લઈને ન ચૂકવવું એ ઉપપાપ છે. તથા નાસ્તિકપણું, ભગવાનને ભગવાનના ધામ વગેરેમાં વિશ્વાસ ન કરવો, આ બધા ઉપપાપો ગણવા. પછી ચોથા અતિપાપ છે, પોતાની માતા બેન દીકરી કે દીકરાની વહુ સાથે વ્યભિચાર કરવો, આ બધા અતિપાપ છે. એટલે કે સાવ નજીકના સંબંધી સાથે જે વ્યભિચાર કરવો, કે સ્ત્રીઓએ પોતાના પિતા કે ભાઈ કે આમ સાવ નજીકના હગા હોય, ફઈ ને કાકી ને ભાભી ને ભાણેજ ને મામા ને છોકરાના બધા જે નજીકના, અમુક જ્ઞાતિઓમાં તો છૂટ હોય છે, પણ આ મા બેન પુત્રી પુત્ર વધુ આ બધા અતિ પાપો કહેવાય છે, એમની સાથે વ્યભિચાર કરવો. પછી મહાપાપ, એ આમ પાંચ પ્રકારના ગણ્યા છે, કોક આટલા પ્રકારના ને કોક આટલા પ્રકારના ને એવું બધું છે. મહાપાપ પાંચ પ્રકારના, એટલે પહેલી બ્રહ્મહત્યા, બીજું સુરાપાન, પછી બ્રાહ્મણ કે ગુરુના સુવર્ણની ચોરી, ગુરુનું દ્રવ્ય, દેવનું દ્રવ્ય, જે બ્રાહ્મણનું દ્રવ્ય તમે તમારા માટે લઈ જાઓ, ચોરી જાઓ, ઓળવી જાઓ, એ ત્રીજા નંબરનું મહાપાપ છે. પછી ગુરુ સ્ત્રીનું ગમન, અને આ ચાર માયલા જે હોય એમનો જો તમે સંગ રાખો તો તમે મહાપાપી છો, એ પાંચમું મહાપાપ. પછી સંતો અને શાસ્ત્રો, એક છઠ્ઠા પ્રકારનું પાપ છે, એનું નામ છે અત્યધિક પાપ, કે જેનું શાસ્ત્રમાં પ્રાયચિત જ નથી. આ બધાય પાપ કરતા અતિ ભારે પાપ, આ જેટલા પાપ વર્ણવ્યા એના પ્રાયચિતો શાસ્ત્રોમાં લખ્યા છે, પણ હવે જે પાપ કહેવામાં આવે છે એનું પ્રાયચિત કોઈ શાસ્ત્રમાં નથી, અને એને બહુ દંડ ભારે ભોગવવો પડે, અને કોઈ કાળે સુખ કે શાંતિ એને થાય નહીં એવું પાપ તમારી આગળ વર્ણવીએ છીએ. ભગવાનના સાચા સંતો અને સાચા હરિભક્તોનો અવગુણ લેવો એ અતિ પાપ છે, ભૂંડામાં ભૂંડો પાપ, ખતરનાક, માથામાં જીવડા પડે એવી વેદના કરે એવું. ભગવાનના સાચા સંતો અને ભગવાનના સાચા ભક્તો એનો ક્યારેય અવગુણનો ભાવ લેવો નહીં, એમનો ક્યારેય દ્રોહ કરવો નહીં, એમને ક્યારેય પીડવા નહીં, એમને પીડવા એમનો દ્રોહ કરવો એમનો ભાવ લેવો એ ભયંકરમાં ભયંકર પાપ છે. અને ભગવાન સ્વામિનારાયણની વાણીમાંથી, વચનામૃતમાંથી, આ પાપ કરતા એક હાથમો પાપ આ બધાય પાપ કરતા ભારે છે, અને એ છે ભગવાનને નિરાકાર સમજવા કે કહેવા જાણવા, એનાથી કોઈ ભૂંડું પાપ નહીં હાથમું. આ ત્યાં નાના મોટા પાપનું પ્રાયચિત કરવું એ શ્લોકની વાત છે, ત્યાં આને ગણવું. હવે આપણે આગળ જરા પ્રવેશ કરીશું.
વળી શ્રીમદ ભાગવત મધ્ય રે
દસમ પંચમ જે બે સ્કંધ રે, કૃષ્ણ મહાત્મય જાણવા એને રે રે, સૌથી અધિક માનવા તેને રે. શ્રીમદ ભાગવતના દસમ અને પંચમ સ્કંધ એ ભગવાનનો મહિમા સમજવા માટે સૌથી વધારે જાણવા, વાંચવા, સાંભળવા, એનો અભ્યાસ કરવો. ભગવાન શ્રીહરિ આ બે સ્કંધ બહુ વાંચતા, સાંભળતા, પાઠ કરતા, કરાવતા બહુ પ્રિય હતા, કારણ કે આ બેમાં ભગવાનનો મહિમા બહુ ગાયો છે, અતિશય. એટલે આપણા માટે તો વેદ કરતાય વધુ ઉપકારક આ બંને સ્કંધો ગણાય, અને ભગવાનને બહુ પ્રિય હતા.
વાળે શ્રીમદ ભાગવત મધ્ય રે,
વાળે શ્રીમદ ભાગવત મધ્ય રે,
દસમ પંચમ જે બે સ્કંધ રે,
દસમ પંચમ જે બે સ્કંધ રે,
કૃષ્ણ મહાત્મય જાણવાય ને રે,
કૃષ્ણ મહાત્મય જાણવાય ને રે,
સૌથી અધિક માનવા તેને રે,
સૌથી અધિક
દશમ જે દુઃખ હરણ રે,
દશમ પંચમ જે દુઃખ હરણ રે,
આયાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ એ ત્રણ રે,
આયાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ એ ત્રણ રે,
એ છે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મ રે,
એ છે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મ રે,
તેનો કરી સમજાવું મર્મ રે,
તેનો કરી સમજાવું મર્મ રે,
યાજ્ઞાવલ્ક સ્મૃતિ છે જે હરે,
યાજ્ઞાવલ્ક સ્મૃતિ છે જે હરે,
ધર્મ શાસ્ત્ર એ જાણ જો તે 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 હરે,
શારીરિક સૂત્ર સુણો દાસ રે,
શારીરિક સૂત્ર સુણો દાસ રે,
જેનું કર્યું રામાનુજ ભાષ રે,
જેનું કર્યું રામાનુજ ભાષ રે,
વળે ભગવત ગીતા જે પુનીત રે,
વળે ભગવત ગીતા પુનીત રે,
રામાનુજન ભાષ્ય સહિત રે,
રામાનુજન ભાષ્ય સહિત રે,
એ બે શાસ્ત્ર જાણવા સારા રે,
એ બે શાસ્ત્ર જાણવા સારા રે,
અધ્યાત્મ શાસ્ત્ર છે એ અમારા રે,
અધ્યાત્મ શાસ્ત્ર છે અમારા રે,
સત શાસ્ત્ર એ સર્વે અનુપ રે,
સત શાસ્ત્ર એ સર્વે અનુપ રે,
તેમાં વચન જે છે સુખરૂપ રે,
તેમાં વચન જે છે સુખરૂપ રે,
કૃષ્ણ સ્વરૂપ ને ધર્મ વળી રે,
કૃષ્ણ સ્વરૂપ ને ધર્મ વળી રે,
હો ભક્તે વૈરા ભાગ્ય એ ચાર મળી રે,
ઓ ભક્તિ વૈરાગ્ય એ ચાર મળી રે.
એની મોટક કહી છે જે હરે,
એની મોટક કહી છે જે હરે.
સહુ કરતા મુખ્ય માનો તે હરે,
સહુ કરતા મુખ્ય માનો તે હરે.
વાલા ભક્તો, આ કયા કયા શાસ્ત્રો શું શું છે અને કયા અમને વાલા છે, કયા તમારે સાંભળવા, માનવા, વિચારવા, એની ભગવાન સૂચિ આપે છે તાકી આપણે ભૂલા ન પડીએ. કારણ કે આ દુનિયામાં બહુ લોકો લખી ગયા છે, બહુ પ્રકારના શાસ્ત્રો છે, કોઈ આમ કે ને કોઈ આમ કે ને, આપણી મતિ ભ્રમાઈ જાય, આમ છે એમ થાય, આવડે રસ્તે ચડી જાય. એમાં સૌ પ્રથમ તો ભગવાનને અતિ પ્રિય બે સ્કંદ ભાગવતજીના દશમ અને પંચમ, એને તો બહુ મહિમા કહ્યો છે. બહુ એટલે બહુ, કેમ જે ગ્રંથમાં પ્રગટ પરમાત્મા મનુષ્યકારી મોરારને દિવ્ય ચૈતન્ય સ્વરૂપ જાણવાની વાત બહુ કરી છે. ભગવાનમાં પ્રાકૃત ગુણ છે જ નહીં, ભગવાન તો દિવ્ય છે. ભગવાનનું શરીર માયિક સમજવું નહીં, અને ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તો પણ દિવ્ય થઈ જાય છે. આવી બધી વાતો અને ભગવાનના મહિમાની અને ભગવાનમાં પ્રેમની દશમ સ્કંધમાં બહુ સરસ છે. વળી પંચમ સ્કંધમાં ભગવાનના ભક્તએ ભગવાનનો યોગ કરવાની રીત છે, એટલે યોગશાસ્ત્ર કહ્યું છે. કે મોટા મોટા એમાં ઋષભદેવ, ભરતજીન વગેરેના આખ્યાનો છે, એનાથી ભગવાનના ભક્તએ ભગવાનને પામવાની સુંદર રીત અને જ્ઞાનને કળા શીખાય છે. માટે પંચમ સ્કંદ પ્રભુએ કીધું કે બહુ વધારે માનવો. દશમ પંચમ અને કહે છે, દશમ પંચમ અને આજ્ઞવલ્કે ઋષિની સ્મૃતિ, આ ત્રણેયને તમારે ક્રમથી સમજી લેવાનું કે દશમ સ્કંદ એ અમારું ભક્તિશાસ્ત્ર છે, પંચમ સ્કંદ એ અમારું યોગશાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ અમારું ધર્મશાસ્ત્ર છે. ભક્તિવર્ધક, ધર્મવર્ધક અને આ યોગને જાણવા, ભગવાનમાં જોડાવાની બાબતમાં આ બધા ગ્રંથો મહા ઉપયોગી છે. હવે કહે છે, દશમ શાસ્ત્ર ભક્તિશાસ્ત્ર કહીએ, પંચમ સ્કંદ યોગશાસ્ત્ર લઈએ, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ જે હ, ધર્મશાસ્ત્ર એ જાણજો તે હ, અને આનો અભ્યાસ કરીને એમાં જે કંઈ લખ્યું છે એને સમજવાનો પ્રયાસ કરજો. અને વ્યાસજીએ લખેલા જે બ્રહ્મસૂત્રો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને જે સૂત્રો લખ્યા છે, જે વેદનો જ અર્થ પ્રકાશિત કરે છે, એને શારીરિક સૂત્રો પણ કહે છે. શારીરિક સૂત્રો, આમ તો બધું જ ભગવાનનું શરીર છે, અને ભગવાન છે એ બધાના શરીરી છે, એટલે ભગવાનના શરીર અને ભગવાન જે શરીરી, એમને સમજવાની જેમાં વાત લખી છે એ શારીરિક સૂત્રો છે. અને એ અતિશય ભગવાન શ્રીહરિને પ્રિય છે અને પ્રમાણભૂત છે. પરંતુ એ શારીરિક સૂત્રો ઉપર, વેદો ઉપર અને બીજા અન્ય ગ્રંથો ઉપર જેટલા વિદ્વાનો થયા છે એણે બધાએ ટીકાઓ લખી છે, કોઈએ કાંઈ ને કોઈએ કાંઈ. આ ગ્રંથો આપણને માન્ય હોવા છતાંય અમુક અમુકે એના ઉપર કરેલી ટીકા આપણને માન્ય નહીં. એટલે ભગવાન શ્રી હરિ ગ્રંથો માન્ય કહીને એના ઉપર આણે લખ્યું છે એ માનવું, એમ આપણને કહે છે કે ભાઈ શારીરિક સૂત્રો ઉપર રામાનુજે જે ભાષ્ય કર્યું છે એણે જે સમજાવ્યું છે કે આ સૂત્રનો અર્થ આમ સમજવો અને આ વાત આમ સમજવી, એ અમારે માન્ય છે. બાકી શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય અને મધ્વાચાર્ય અને બીજા બધાએ ઘણાએ લખ્યું છે એ નહીં, રામાનુજાચાર્યજી અરસો બતાવ્યા છે એ તમારે માનવા. વળી ભગવદ્ ગીતા જે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશીને મહાભારતના યુદ્ધ ટાણે કુરુક્ષેત્રમાં કહી એ 18 અધ્યાયવાળી, એના ઉપર પણ બહુ લોકોએ ટીકાઓ પ્રવચનો ભાષ્યો કર્યા છે, પરંતુ અમને તો રામાનુજાચાર્યે જે ભાષ્ય કર્યું છે ગીતા ઉપર એ જ માન્ય છે. કાંઈ પણ અમારા પ્રમાણ તરીકે જો જાણવું માનવું સ્વીકારવું હોય તો એ રામાનુજાચાર્યના ભાષ્યમાંથી સ્વીકારવું, ગીતા ભાષ્યમાંથી. અને એ બે અમારા જે શાસ્ત્રો છે તે આધ્યાત્મિક શાસ્ત્રો છે, એ અમારા આધ્યાત્મ શાસ્ત્ર એટલે આત્મા પરમાત્મા માયાને જાણવા માટેના આ બે ગ્રંથો છે, શારીરિક સૂત્ર અને ભગવદ્ ગીતા. માટે અમારા આશ્રિતોએ એને જાણવા, એનો અભ્યાસ કરવો, એમાંથી ઘણું બધું મળશે અને અભ્યાસ કરવા જેવા છે. આપણે એવું રાખવું, જે પુસ્તક સારું હોય એનો અભ્યાસ કરાય ને વંચાય. ઘણી વખત માણસ અમુક અહમમાં અહમમાં ત્યાગ કરે છે. ઠીક છે, તમે ગીતા નો અડો કે વેદને નો અડો કે ભાગવતને નો અડો નો વાંચો તો કઈ ગીતા વેદને ભાગવતને કોઈ નુકસાન નહીં. ભગવાન સ્વામિનારાયણે એમાંથી લીધેલા કેટલાક શ્લોકો અને કેટલીક વાતો તો વાંચ્યા વગેરે છૂટ્યો નથી. વચનામતમાં ને શિક્ષાપત્રીમાં ને બધે આવે છે, એને ઠેકી જાવ એવું તો કઈ હાલે નહીં. પણ આ ગ્રંથોને કોઈ સર્વોપરીપણાના અહમમાં કે કોઈ બીજી રીતે ગમે તેમ ઉડાડીને કાઢી નાખવા, એનાથી ફાયદો છે એવું માનવાનું કોઈ કારણ નહીં. આને વાંચો ને અભ્યાસ કરશો તો તમને વચનામૃતની વાતો સમજવામાં હેલું પડશે અને ફાયદો ઘણો થાય. મને ભગવાન સ્વામિનારાયણે તો કઈ ના પાડી નથી. ભગવાને ના પાડી હોય એવું તો પાછું કેટલું કરતા હોય, અને ભગવાને વાંચવાનું કીધું હોય એમાં વળી પાછો આંસકો મારી કે હો જરૂર છે. પણ આનો બધાનો અભ્યાસ કર્યા પછી એવું જરૂર જણાય છે કે આ અભ્યાસ કર્યો તો સારું કર્યું. આપણને જેમ છે એમ જ્ઞાન માર્ગ સ્પષ્ટ થયો, ક્લીન થયા, ચોખ્ખું થયું. સંપ્રદાયના જે સાધુઓ વેદ ગીતા ભાગવત વગેરે ભણ્યા છે એમાંથી ઘણા સાધુઓ એવું કહે છે કે આ બધું ભણ્યા એટલે અમને વચનામૃતનું સત્સંગી જીવનનું જેમ છે એમ મહાત્મ્યને રહસ્ય સમજાણું. જો આ બધા ગ્રંથોને જાણ્યા વાંચ્યા ન હોત તો કદાચ અમે વચનામૃતને શિક્ષાપત્રીને સત્સંગી જીવનને આપણા સંપ્રદાયના અણમોલ સાહિત્યને ન્યાય આપી ન શકે, તમે એને બરાબર સમજી ન શકે કે આ શું છે. કારણ કે આમ બધું જાણ્યું હોય તો આમ ખબર પડી જાય ને લેવલની, વાંચ્યું જ નહીં હોય તો શું ખબર પડે. માટે ભગવાનના ભક્તોએ આ બધા ગ્રંથો વાંચવા, સમજવા, વિચારવા જે કામના છે, હા પછી એનું એ જ વાંચી વાંચી કરવું અને વચનામતને પાછું અડવું નહીં એવું ન કરતા. સમજાણું, એક હતા અમોઘાનંદ સ્વામી, તે રામાયણના બહુ પ્રિય, તે રામાયણ વાંચી વાંચી કરે. પછી વૈકુંઠમાં ગયા, કારણ કે પછી બહુ પરોક્ષ શાસ્ત્ર વાંચ્યા તો એ અવતારોમાં વધારે પીતી થઈ ગઈ, તો પછી તે અવતારના ધામમાં ગયા. આપણે તો આ અભ્યાસ કરીને ભગવાન સ્વામિનારાયણનો અને ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો સંતો ભક્તોનો મહિમા સમજવા માટે આમાંથી પણ ઘણું લાભદાયી થાય એવું છે એટલે વાંચવાનું. સતશાસ્ત્ર એ સર્વે અનુપરે, તેમાં વચન છે જે સુખરૂપ રે. હવે આ બધા જે આઠ શાસ્ત્રો અને આ બધું જે પ્રતિપાદન કર્યું એમાંથી એ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે એક એક શબ્દ બેઠે બેઠો તમારે હાવ જ અંગીકાર કરવો, એમ હું કઈ કહેતો નથી. છે બધા વચન સુખરૂપ કે છે, પરંતુ એમાં ભગવાનનો મહિમા કહેનારા જે વાક્યો હોય એને તમારે બહુ માનવા અને બીજાને થોડા ગોળ. ધર્મની ઉત્કૃષ્ટતા કરનારા હોય, ભક્તિની ઉત્કૃષ્ટતા કહેતા હોય, વૈરાગ્યની વાતવાળા હોય, એટલે કે ભગવાનનો મહિમા, ધર્મ, પછી વૈરાગ્ય અને ભક્તિ, આની મહત્તા જ્યાં જ્યાં ગવાણી છે તે તે વાતને તમે તમારા હૃદયમાં વિશેષ કરીને માનો. બાકી આ બધા ગ્રંથોમાં પ્રાસંગિક બાબતો બહુ હોય, ઘણા વાક્યો સિદ્ધાંત રૂપ હોય અને ઘણા તો કંઈક પ્રાસંગિક રીતે બોલાયેલા હોય. અને ભગવાનનો મહિમા કહેનારા વાક્ય હોય ગ્રંથમાં અને ભગવાનનો મહિમા નહીં કહેનારા વાક્ય હોય. ભાગવત, એમાં ભાગવતમાં ભગવાનનો મહિમા, ગોપીઓ બોલતી હોય તો ભગવાનનો મહિમા કહેતી હોય, પછી જરાન સંગ બોલતો હોય તો એ ભગવાનની નિંદા કરતો હોય. તો જરાસંધના વાક્યો પણ ભાગવતમાં જ હોય, પણ એને નહીં માનવાનું કે ભાગવતનું જ છે ને, તારે ભાગવતમાં જ લખ્યું છે ને કે કૃષ્ણ આવા છે ને તેવા છે ને, એમ નહીં લેવાનું. ભગવાનના મહિમાને ગાનારા જે સ્તોત્રો છે, વાક્યો છે, એ બધા બહુ માનવાના. ધર્મની વાત હોય, હવે માલિકર અમુક બોલ્યા હોય તે ગમે એવું, તો પછી એ નહીં લઈ લેવાનું. આ તો માણા બહુ વિચિત્ર છે, લખ્યું છે પણ એ કેવી રીતે લખ્યું, કેમ લખ્યું, વિચાર્યું કે થોડું પકડી લેવાનું. માટે વૈરાગ્યને કહેનારા, ભક્તિને કહેનારા, ધર્મનો મહિમા ગાનારા, ભગવાનનો આત્મ પરમાત્માના મહિમાને કહેનારા જે વાક્યો છે આ એ બધા તમારે ખૂબ માનવા, સૌ કરતા મુખ્ય માનવા. આમ વિવેક શીખવાડ્યો. અને પછી જે આપણા સંપ્રદાયનું મુખ્ય રહસ્ય છે, મેન બાબત, કે તમારે ધર્મે સહિત ભક્તિ કરવી.
ધર્મ સહિત ભક્તિ કરવી રે, કૃષ્ણ ભક્તિ કરો ધર્મ સહિત રે,
કૃષ્ણ ભક્તિ કરો ધર્મ સહિત રે.
એ છે શાસ્ત્ર અનુસાર પુનિત રે,
એ છે શાસ્ત્ર અનુસાર પુનિત રે.
શ્રુતિ સ્મૃતિ એ કહ્યો સદાચાર રે,
શ્રુતિ સ્મૃતિ એ કહ્યો સદાચાર રે.
દે તો ધર્મ જાણો નિર્ધાર રે,
દે તો ધર્મ જાણો નિર્ધાર રે.
મહાત્મા જ્ઞાન સહિત હેત અતિ રે,
મહાત્મા જ્ઞાન સહિત હેત અતિ રે.
હોયનો નામ જાણવી ભગતિ રે,
હોયનો નામ જાણવી ભક્તિ રે.
કૃષ્ણ વિના બીજું જેને આગરે,
કૃષ્ણ વિના બીજું જેને આગરે.
એનો નામ જાણ જો વૈરાગરે,
એનો નામ જાણ જો વૈરાગરે.
જીવ માયા ઈશ્વરનું રૂપ રે,
જીવ માયા ઈશ્વરનું રૂપ રે.
શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપ રે,
શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપ રે.
હૃદય વશો સૂક્ષ્મ અણુ જેવો રે,
હૃદય વશો સૂક્ષ્મ અણુ જેવો રે.
જ્ઞાતા ચૈતન્ય રૂપ છે વો રે,
જ્ઞાતા ચૈતન્ય રૂપ છે વો રે,
જ્ઞાન શક્તિ એ કરી નિજ દેહ રે,
જ્ઞાન શક્તિ એ કરી નિજ દેહ રે,
નખ શિખાવ્યા પ્યો છે તે હરે,
નખ શિખાવ્યા પ્યો છે તે હરે,
અજર અમર ને ન ભેદાય રે,
અજર અમર ને ન ભેદાય રે,
ઇત્યાદિ ગુણે જીવ કહેવાય રે,
ઇત્યાદિ ગુણે જીવ કહેવાય રે,
ત્રિગુણાત્મક તમારું રૂપ જાણો રે,
ત્રિગુણાત્મક તમારું રૂપ જાણો રે,
પ્રભુની શક્તિ માયા પ્રમાણો રે,
પ્રભુની શક્તિ માયા પ્રમાણો રે,
જીવ દેહ ને દેહ ના સંબંધી રે,
જીવ દેહ ને દેહ ના સંબંધી રે,
જેણે અહમ મમ તે રાખ્યા બંધી રે,
જેણે અહમ મમ તે રાખ્યા બંધી રે,
એહ જાણજો માયાનું રૂપ રે,
એહ જાણજો માયાનું રૂપ રે,
હવે કહો ઈશ્વરનું સ્વરૂપ રે,
હવે કહો
જેમ હૃદય માં જીવ રહ્યા રે,
જેમ હૃદય માં જીવ રહ્યા રે,
હો તેમ જીવ માં ઈશ્વર રહ્યા રે,
તેમ જીવ માં ઈશ્વર રહ્યા રે,
અંતર્યામી સ્વતંત્ર આધાર રે,
અંતર્યામી સ્વતંત્ર
કર્મ ફળ દેનાર રે,
જીવના કર્મ ફળ દેનાર રે,
તેને ઈશ્વર શ્રી કૃષ્ણ પ્રમાણો રે,
તેને ઈશ્વર શ્રી કૃષ્ણ પ્રમાણો રે,
પર બ્રહ્મ પુરુષોત્તમ જાણો રે,
પર બ્રહ્મ પુરુષોત્તમ જાણો રે,
પુરુષોત્તમ જાણો રે,
પુરુષોત્તમ જાણો રે.
વાલા ભક્તો, હવે બધો જ્ઞાન ભાગ આવે છે. આપણા સંપ્રદાયનું ટૂંકું રહસ્ય, ધર્મે સહિત ભક્તિ કરો. વિશ્વમાં બહુ સંપ્રદાયો છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એ વિશેષતા છે, નિયમ પાલન સાથેની ભક્તિ. બીજા બધે કેવળ ભક્તિ જણાય છે. માણસ બહુ યાત્રા કરે છે, માણસ બહુ ઉત્સવ કરે છે, માણસ બહુ પૂજાઓ કરે છે, બહુ દાન કરે છે, મોટા મંદિર બંધાવે છે, મૂર્તિઓ સ્થાપે છે, પરંતુ એના જીવનમાં જો તમે ડોક્યું કરો, કાંઈ ઠેકાણું ન હોય. કેટલાક વ્યસન, કેટલીક આપણને શરમ આવે એવી બધી એની બાબતો હોય. ત્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે શિક્ષાપત્રી લખીને કેમ જીવવું એ શીખવાડ્યું, કે અમારા ભક્તોએ આવી રીતે રહેવું, એકદમ પવિત્ર. પણ આ બધા જે તમને નિયમો બતાવ્યા, એ નિયમો સાથે ભક્તિ કરો. નિયમો એ સહી. હવે તમને એક સવાલ કરું, ભક્તિ એ સહિત નિયમ પાળો એમ કેમ ન કહ્યું? ધર્મે સહિત ભક્તિ કરો એમ કેમ કહ્યું? કર્તવ્યતા ભક્તિની કહી અને સાહચર્ય ધર્મનું કહ્યું, નહીં કે કર્તવ્યતા ધર્મની અને સાહચર્ય ભક્તિનું. કારણ એ છે કે ભક્તિથી જ ભગવાન મળે છે, ધર્મથી નહીં. પરંતુ ધર્મનું સાહચર્ય જો ભક્તિને પ્રાપ્ત ન થાય તો ભક્તિનો નાશ થવાની શક્યતા છે. વિષમ દેશ કાળાદિકે કરીને ભક્તિના પ્રોટેક્શન માટે ધર્મ આવશ્યક છે, નહીં કે ધર્મથી ભગવાન મળે છે. તમે પીનટ જોઈ, માંડવી માંડવી ખોખા શિંગ, એમાં દાણા હોય ને ઉપર ફોફું હોય, એ ફોફું છે ને એ દાણાના પ્રોટેક્શન માટે છે, એના રક્ષણ માટે. ફોફામાંથી તેલ ન નીકળે, તેલ દાણામાં નીકળે. પરંતુ એના માથે જો કવર ન હોય તો દાણા હડી જાય, સારા રે નહીં. એમ ભક્તિને ધર્મનું જો કવર ન હોય તો ભક્તિ હડી જાય, કાં પડી પડી ખોરી થઈ જાય. એટલા માટે ધર્મની આવશ્યકતા છે. ઘણા માણસો એવું માને છે કે ભક્તિ જ કલ્યાણ કરી દે એમ, ધર્મ નિયમ બધું કાંઈ બહુ કડાકૂટને માથાકૂટ કરવાની જરૂર નથી, પાળવું પાળવું નતરું પાળવું એમ. પાળવાથી બહુ થાકેલા અને કંટાળેલા માણસો ઘણા, બુદ્ધે પાળવું ન ગમે, પાળવું પડે એટલે જાણે કે મરવાનું આવ્યું, જે ગમે નહીં એને. તાર ધર્મ નિયમ પાળ્યા વિના તમારી ભક્તિ હશે તો એ ટળી જાય, વધવાની તો વાય હોઈ ગઈ. કઈ કથા વાર્તા સાંભળીને વળી જરાક ભક્તિ થઈ હશે ભગવાનમાં, એ જ થયું છે જે જતું રહે. માટે બધા શાસ્ત્રનો સાર તો એટલો જ છે કે ધર્મે સહિત ભક્તિ કરવી, એ આપણે વાત બરોબર ઝાલી રાખવી, એકલી ભક્તિ કરવી નહીં, નિયમ વાળી કરવી. માટે નિયમ પાળવાનો મહિમા રાખવો, એમ નહીં માનવાનું કે હવે હાલે બધું, એમ ગયું હાલે એમ માન્યું ગયું. ધર્મ તો છે ને બહુ પકડશેલ માણા હોય ને એનાથી જ પડે, ઢીલા પોચા માણાને તો ધર્મ લોકો ન થવા દે. બારે વળી તમારે તે નિયમ લ્યો, એમ શું થઈ ગયો જરાક ખાઈ લો તો આને એમ થાય કે બધાને વળી દુઃખ થાય. ઢીલો માણા તો બિચારો પાછો ડુંગળી ખાઈ લે કોકની ભી આવે તો. હા એ તો ચાય પી લે, એથી વધારે હોય ભાઈઓ જ આગળ સારું, પણ કોઈને વાત ન કરતા એમ કઈ ભાઈઓ જ. માટે ધર્મ પાળવામાં જરા કડક થવું, ઢીલા નહીં રહેવાનું, નહીં લોકો કાંઈ નહીં રાખવા દે. કેમ છે, લોકોને તે કાંઈ ગમતું જ નથી. થોડાક ઢીલા પડો તો તમારે કેટલું વ્યૂ જાય નક્કી જ નહીં હોય કે. ગરમ ગરમ દૂધ હોય ને આમ હાંસી ચાલી હોય, એ થોડીક હાંસી ઢીલી પડે તો આખી તપેલી જાય તો બધું દૂધ જાય. એમ જરાક મન ઢીલું પડી જાય તો ને ઠેકાણું નહીં કેટલા ધર્મ નિયમ વ્યા જાય, બધાને ઘણાઈને વ્યાઈ ગયા છે આમ જ. ઓકે, જેને જેને ગયા છે ને આમ જ ગયા છે. માટે ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું. જો ના તમે સવારમાં કથામાં આવો છો, જરાક આળા થાય તો કથા વહી જાય ગયું. હા, અને ઘણાને ઘરે તો સપોર્ટર હોય, અને ઘણાને ઘરે તો હામ જ પકડી રાખે એવા હોય. અચાનમાં ટાઈટ ના તમે જાશે ઠરી નહીં જાઓ. લ્યો એવી વાત કરે મોળી પોચ જેવી, તે ઘરમાં ગલાઈને તમે ઉના રહેજો બીજો. રોજ ઉઠીને વહેલા હાલ્યા ન, શાંતિથી અમારી જોડે ચા પીવો. તમારે તો ભક્તિ ને ભગવાન ને હળી કાઢીને મંદિર 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 મંદિર, અમે દેખાતા જ નથી એમ કે. કઈથી આયા કારીલબાગમાં આ સાધુ કે છે? અમારા તો કંઈક ના એ બગડ નહી છે, કોઈના કાંઈ ને કોઈના કાંઈ. એટલે આવા આપણને પાછા પાડનારા આપણા કુટુંબમાં આપણે અડખે પડખે જ હોય, અને એની સામે આપણે લડીને ભક્તિ કરવાની કાયમને માટે. એટલે જો તમે બરાબર એ બાબતમાં મનનું ધાર્યું કરનારા ન હો અને આ બધાનું ધાર્યું કરનારા હો તો તમારો ભૂહળીઓ વળી જાય બાપા. માટે બધે સરળ પણ સારું નથી, ક્યાંક ધાર્યું કરજો. હા, ભગવાનના મોટા ભક્તો સંતો હોય એની પાસે આપણે ધાર્યું ના કરાય, પણ ઇન્દ્રિય અંધકરણ ને આ જે બધા મતલબીન સ્વાર્થી જે બધા હગા છે ને, મા બાપ ને બૈરા છોકરા ને એ બધાની પાસે તો ધૈર્યું જ કરાય. ઈ કે એમ કરો તો એ તો એમ જ કે બસ રળીને પૈસા લાવો, બસ અમારી સેવા કરો જિંદગી આખી, તો તમે કામ ના હું છો. લ્યો, વગર ફજિયાના તમે નોકર અમારા ને આમ તેમ કરો એ નો હાલે. એમ જ બહુ જન્મ આપણે લીધા ને જ્યાં હોય ત્યાં બહુ સેવા કરી આ બધાની, કાંઈ મળ્યું નહીં. બોલો, અમે તો બધા સમજી જ ગયા, ઉલાળીને આવતા રહ્યા. કઈ સેવા કરવી નહીં એની, આ બાપાની કરશું. એમાં બધું આવી ગયું. સહજાનંદ અમારી માં, સહજાનંદ અમારો બાપ, સહજાનંદ અમારો પતિ, સખા બંધુ મિત્ર, ધન માલ મિલકત આશરો જે ગણો એ અમારે સહજાનંદ. અને તમારે તો કેટલા વાના હે, તમારે તો બાપ જુદો, માં જુદી, ભાઈ જુદો, મિત્ર જુદો, લ્યો આશરો જુદો, કાંઈ કાંઈ તમારે તો કેટલા વાના. એટલે તમે મારું નહીં સાંભળતા, કારણ કે અમારે હરીફરીને એક ને તમારે અનેક, એટલે તમારો પાવર વધી જાય. એટલે હું કહું કે રવિ સભામાં વહેલા આવો, નહીં આવતા, નહીં આવો કે છે. તમારી પાસે ભગવાન છે, બીજું છે હું? હે, અમારી પાસે તો પપ્પા, મમ્મી, ભાઈઓ, બોલો, અને શ્રીમતીજી, અને છોકરાજી, શાલિગ્રામ કહેવાય, એવું બધું ઘણું અમારી પાસે. પાછું રૂપિયા, સોનું, મકાન, મિલકત, ગાડી અમારી પાસે તો બહુ છે. એમ તમારી પાસે છે હું? તમને તો ભૂલમાંય સ્વામી ન કહેવાય, કશું નહીં ને સ્વામી છે ને. બોલો, બંગલાના સ્વામી હે ના સ્વામી, રૂપિયાના સ્વામી, કોઈ વસ્તુ નહીં તો વળી તમારી જાતને સ્વામી કેવડાવો છો? જાવ નહીં માનવું તમારું, એટલે શું કરવું અમારે? વાત એ સાચી, કાંઈ થાય નહીં, પગે લગાય તમને. માટે વિચાર કરજો, કાંઈક માનજો ભગવાનનું, સાધુનું. સગા સંબંધીઓનું તો તમે જન્મો જન્મથી માનો છો, એમાં ક્યાં મોટી નવાઈ કરવાની છે? અને આખું જગત માને એનું તો હવ ધાર્યું કરેશ. બોલો, આમ જરાક બધા મોટા બગાડે ત્યાં આને તો ખાવું ન ભાવે. અરર, મારા મોક્ષ દાતા મરડાઈ ગયા. નિષ્કાન સ્વામી લખી નાખ્યું, રાજી દેખે રમણી નું મુખ તારે થાય શાંતિ ને સુખ. બોલો, છોકરા હાજા માંદા થાય તા તો બિચારા ને આને બીપી આખું પાછું થવા માંડે. એવો સ્નેહ કર્યો છે આ બધા દેહના સંબંધીઓ માં, એનું જ બધા માનો છો. હે ભગવાનનું માનો, સાધુનું માનો તો તમારામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આવશે. દેહના સંબંધીનું માઇન માઇન કરશો તો થોડું ઘણું હશે એ ખોહો. એટલે સાવધાન થઈ જઈજો, ધર્મ પાળવામાં તો તમારે છે ને બરાબર અક્કડ રહેવું. બસ ભલે લોકો કે તમે બહુ અક્કડ, લ્યો કોઈનું માનો જ નહીં, પણ હું તમારું માન્ય જેવું છે માને. તમારું માનની તરત તમે લહણનું શાક ખવાડો, હું માનવું તમારું? અને તમારું માનની કે છે આજ રવિવાર છે, રવિ સભામાં નહીં જવું, ચાલો ફરવા જવું. ત્યાં નકરી લુખી ખીચડી ખવાડ્યા, આપણે લારીએ જઈને ચટણી ગોટા ના જમીએ કે છે તાજ શું વળી? આપણે કઈ પૈસાની તાન છે? લ્યો, હવે એમ કરીને રખડવા લઈ જાય, અને ઘણા હારા હરિભગત છે એના ઘરેથી હારા ભગત ગણાય અને આમ સેવા બેવામાં બધી આગેવાન હોય તો એ પાછા ઘરે ટાંગા પસાડતા હોય એને ધણીને કહેતા હોય કે કોઈ દી ફરવા લઈ ગયા, કોઈ દી અમને નાસ્તા પાણી હારા કપડાં પહેરાવ્યા, જે દાડાના તમને જ્ઞાન સ્વામી મળ્યા છે તે દાડાનું કોઈ દી અમારું કાંઈ પણ તમે કાંઈ આમ 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 હું તમને કહેવું, બધા સત્સંગી છીએ, તમે નવાઈના સત્સંગી નથી કહેશો, જો આ છે એ ઓલા સ્વામીના શિષ્ય છે પણ જોયું એમનું બધું તો એ શિષ્ય છે ને તમે શિષ્ય પણ તમે તો કોણ જાણે હવે કેવા થઈ ગયા છો, એમ કરીને બે ગાળો મને સોંપડે. હા ક્યાંથી ટપક્યા એમ, એણે જ બધી આ કરી છે એમ કરું હું કે છે ને, આઈ જાયજો આઈ જાયજો આઈ જાયજો આઈ જાયજો જાયજો પણ આઈ તો નહી જ યા ન જાતા હજાડો આવું જોઉં છું. પણ એને જ્ઞાન નથી. હમણાં એક સત્સંગીએ મને કાગળ લખ્યો હતો કે હું કરું હું તો થાકી ગયો છું ગુરુજી, મેં કામ તો કે કોઈ મારા દીકરા સપોર્ટ દેતા નથી મને, કહે છે છોકરા એમ કહે છે કે અમને આ લાવી દો ને આ લાવી દો અને બૈરું માથું સડાવે છે કે તમારે અરે પૈણા એને આટલા વર થયા, કોઈ દી તમે સારું ખવડ્યું, કોઈ દી સારી જગ્યાએ ફરવા લઈ ગયા કે બોલો તમે અમને હું મોજ શોખ કરાવ્યા એમ, મારે શું કરવું ગુરુજી, મેં પડ્યા મૂકીને અહીં આવીને તારે કે હવે ગુરુજી ગમે એમ તો હવે મારા સંબંધી હવે મારે એમ તો તમે કહો એમ કેમ કરાય, તમે કે તો બધું કહી ને ફૂકતો નથી કે મારે કેમ કરવું, લમે કે તે કરવું હું હગા તારા કઠણાઈ તારી અમે તારા ગુરુ છીએ એ જ અમારે ઉપાધી આવી, એ પાછો થોડો એમ હોય. એટલે વાલા ભક્તો થોડાક ધર્મ નિયમ પાળવામાં તમે છે ને મનમુખી થઈજો, ઓકે, નહીં તો નહીં પાળવા દે એટલે કહું છું. આ જગતમાં જે બિચારા હાવ સરળ ને બીજાનું ધૈર્ય જ કરવાવાળા છે ને એને તો છે ને નથી માળા રહેવા દેતા, દબી દે છે. ધર્મે સહિત ભક્તિ કરવી છે ને એટલે ધર્મ તો રાખવો જ પડશે. હવે આ વાત કરી ધર્મ ભક્તિ આ છે તે છે બધે, તો ધર્મ પાળવાની વાત કરી તો હવે ભગવાન એમ કહે છે કે તમે ધર્મ કોને સમજશો, એટલે પરમાત્મા હવે ધર્મ આને કહેવાય, જ્ઞાન આને કહેવાય, વૈરાગ આને કહેવાય, એમ હવે બધાના સ્વરૂપ આપણને બતાવે છે કે ધર્મ તમારે એને જાણવો કે શ્રુતિ અને સ્મૃતિએ જે સદાચાર પ્રતિપાદન કર્યો છે એને તમે ધર્મ સમજો. શ્રુતિ સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે પછી બધા પુરાણો બીજા શાસ્ત્રો. એમણે જે કાંઈ સદ આચાર એમણે પ્રતિપાદન કરેલો, આચાર જ ધર્મ છે એવું નહીં, એમણે પ્રતિપાદન કરેલો જે સદ આચાર એને તમારે ધર્મ જાણવો અને એ પ્રમાણે તમારે રહેવું. આ ગુજરાતી ભાષાનો ગ્રંથ હોવાથી હું આમાં બહુ લાંબુ જાતો નથી અને આપણે આને ધનુર્માસ પૂરો થતા પૂરું કરવું છે, પણ આપણે વડતાલમાં શિક્ષાપત્રી શતામત મહોત્સવ વખતે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી હતી, એ મને લાગે 24 શ્લોક સુધી મેં કરી છે, એ બહુ ડિટેલથી કરી છે. અને એ શિક્ષાપત્રી જ્યારે મૂળ આપણે લેશું ને કથા કરવા ત્યારે ઊંડાણપૂર્વકનું ખેડશું, એ ગમે ત્યારે આપણે લેશું ને ત્યાંથી આગળ 25મા શ્લોકથી, અને એમાં તાત્વિકપણે બધી વાતોનો વિચાર કરીશું. અહીં તો આ ઉપર ઉપર ગુજરાતી ગ્રંથ હોવાથી સંસ્કૃતમાં પ્રવેશ કર્યા વગર વાત બરોબર પકડાય નહીં, હરખી જામે નહીં, કારણ કે આપણું ટોટલી આધ્યાત્મિક સાહિત્ય સંસ્કૃતમાં છે. એટલે સંસ્કૃત ગ્રંથ લઈ અને સંસ્કૃત જે ટીકાઓ છે એને લઈને જ્યારે કથા થાય ને ત્યારે ઊંડાણ બહુ આવે. આમાં એ કરવા જાય તો બધું બકડ જંતર થાય. માટે વાલા ભક્તો, શ્રુતિ સ્મૃતિ એ પ્રતિપાદિત કરેલો જે સદાચાર એને ધર્મ જાણવો. આમ ભગવાન શ્રીએ ધર્મની વ્યાખ્યા કરી, હવે ભક્તિની વ્યાખ્યા કરે છે.
મહાત્મ જ્ઞાન સહિત હેત અતિરે, એનું નામ જાણવી ભગતિ રે.
આ વ્યાખ્યા થઈ ગઈ. મહાત્મ જ્ઞાન યુગ ભૂરિષ્ણે હો ભક્તિશ્ચ માધવે, આટલું જ વાક્ય છે, પણ બહુ લાંબુ છે. ભક્તિ સમજવામાં ને ધર્મ સમજવામાં ને વૈરાગ્ય સમજવામાં ને જ્ઞાન સમજવામાં તો પુસ્તકના પુસ્તક લખાણા છે. આપણે તો એમાંથી આપણા ઉપયોગ પૂરતું થોડુંક સમજી લઈએ. ભગવાનમાં અતિ હેત, એનું નામ ભક્તિ. પરંતુ મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ હોવી જોઈએ, એ અમારે ભક્તિપણે માન્ય છે. કારણ કે ભગવાનના સ્વરૂપમાં કોઈને રૂપનું, કોઈને સ્પર્શનું અતિ હેત હોય, પણ એ સ્વરૂપથી ભગવાનના મહાત્મ્યને જેવું જોઈએ એવું જાણતો ન હોય તો એ મહાત્મ્ય જ્ઞાન વિનાની ભક્તિ છે. એટલે એ ભક્તિમાં ક્યારેક વિક્ષોભ થાય એવી શક્યતા ખરી. માટે કેવળ જે એકલું હેત જ હોય, આમ કાંઈ મતલબનું કે સ્વાર્થનું કે પંચ વિષય સંબંધી, એ ભક્તિ નથી. પણ મહિમા સમજીને ભગવાનના સંબંધવાળા પંચ વિષયો ભોગવો કે ભગવાનને એ રીતે સેવો તો નો પ્રોબ્લેમ. પણ ભગવાન કેવા છે એને તો સમજવું જ પડે. એ શું છે એ કંઈ પ્રાકૃત નથી. ભગવાન કંઈ મનુષ્ય નથી. ભલે મનુષ્ય છે તો પણ ભગવાન મનુષ્ય જ નથી. ભગવાન કેવળ રૂપાળા જ નથી. ભલે રૂપાળા છે તો પણ એ કેવળ રૂપાળા જ નથી. ભગવાનને બરાબર બધી રીતે સમજવા એને મહાત્મ્ય જ્ઞાન કહેવાય. અને એમાંથી જે સ્નેહ ઊભો થાય એ સ્નેહને ભગવાન સ્વામિનારાયણ ભક્તિ કહે છે. સામાન્ય સ્નેહને નહીં, લીધે દીધે ને વ્યવહારે ને રૂપે કરીને લોભે કરીને કામે કરીને જે હેત છે ને, એ હેતનું ઠેકાણું નહીં વચનામૃતમાં મહારાજે ના પડે. એ તો એનો સ્વાર્થ પૂરો થાય એટલે હેત ઘટી જાય. મહારાજ કે રૂપે કરીને હેત હોય તો શરીરમાં કાંઈક કોટ કે એવું કંઈક રોગ થાય તો પાછું હેત વયું જાય. એટલે એ ભક્તિ નહીં. ભગવાનને જેમ છે એમ પૂરેપૂરા તત્વથી જાણીને એનો મહિમા હૃદયમાં ધારે અને એમાંથી જે સ્નેહ સાગર ઉમટે એ સાચી પ્રીતિ છે. ઘણાને જોજો, ભગવાનની મૂર્તિ રૂપાળી હોય ને તો જ હેત થાય. આ ભક્તિ નથી, આ રૂપાશક્તિ છે. ભક્તિ નો કહેવાય. ઘણાને છે ને બહુ સારા કલર હોય ને મૂર્તિમાં તો ગમે, બરોબર છે. આ ભગવાનમાં હેત નથી, આ તો કલરમાં પ્રેમ છે, એને ભક્તિ કેમ માની લેવી. એવું ને એવું રૂપ બીજે દેખાય તો હેત થાય, એવો ને એવો કલર બીજે ભાર છે તો ન્યાય તમને હેત થાય. કેમ છે, તમને તો રૂપ ગમે છે ને તમને તો કલર ગમે છે, તમને ભગવાન ગમે છે એમ કેમ કહેવાય. પછી ઘણાને છે ને તે બહુ સારા વસ્ત્ર ભગવાને પહેર્યા હોય તો બહુ હેત થાય. તો એવા સારા વસ્ત્ર કોઈક બીજાએ પહેર્યા છે તો ત્યાંય થાય, તમને તો વસ્ત્રમાં પ્રેમ છે ભગવાનમાં નહીં. પછી ઘણાને તો ભગવાને ખૂબ સારા સોના ચાંદીના આમ હીરા જડેલા દાગીના કિંમતી પહેર્યા હોય ને એવો મુંગટ મુંગટ બહુ હેત થાય. પણ એ તો કોઈક બીજે પહેર્યા છે તો ત્યાંય થાય, કેમ છે, તમને સોના ચાંદી હીરામાં મુંગટમાં પ્રેમ છે પ્રભુમાં નહીં. પ્રભુમાં પ્રેમ કરવો, પ્રભુમાં થોડી વાત ઊંડી છે. ભગવાન એટલે ભગવાન, ભગવાનમાં હેત કરો, સોનામાં નહીં, વસ્ત્રમાં નહીં, રૂપમાં નહીં, ઘરાણામાં નહીં, ભગવાનમાં હેત કરો. વાત ખ્યાલ આવે છે? જો એની એ મૂર્તિ હોય અને વાઘા ના પહેરાવ્યા હોય બહુ હારા, તો બહુ હેત ન થાય આને, કે જામ્યું નહીં બરાબર. ત્યાં શું ભાઈ, ભગવાન નહોતા? ભગવાન તો હતા, તો કેમ હેત ન થયું? ન થયું. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મહાત્મ્ય જ્ઞાને યુક્ત જે સ્નેહ છે એ ભક્તિ છે, નહીં કે રૂપ રંગ ઘરાણા એ યુક્ત જે સ્નેહ છે એ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાને યુક્ત સ્નેહ એને ભક્તિ કહેવાય. આનો અર્થ હું એવો નથી કરતો કે ભગવાનને સારા વસ્ત્ર અલંકાર ન પહેરાવાય, ભગવાનની બહુ સારી મૂર્તિ પેન્ટર આગળ કે સલાટ આગળ ન કરાવાય, અને એને લઈને ભગવાનમાં સ્નેહ ન કરાય, એવું મારું કહેવું નથી. પણ માત્ર એને લઈને જ જો સ્નેહ હશે ને, તો એ તમારો સ્નેહ નભશે નહીં, એમ મારું કહેવું છે. કેમ જે એ માત્ર રૂપ રંગ ઘરાણાને એને લઈને સ્નેહ છે, ભગવાનને લઈને નથી. સ્નેહ નહીં નભવાનું કારણ કે એવું તમે બીજે ગમે ને જોશો ત્યાં તમને હેત થઈ જાય, અને ભગવાન તો એક જ છે. એવા ભગવાનને સમજીને પ્રેમ કરશો તો બીજે ક્યાંય હેત નહીં થાય. બીજે ગમે એવું રૂપાળું હશે તો તમને એમ થાય છે ભગવાન તો નથી ને, એમાં હું હેત કરે. બીજે ગમે એવા સારા વસ્ત્ર અલંકાર ઘરાણા તમે જોઈશો તો તમને એમ થાય છે પણ ભગવાને ક્યાં પહેર્યા છે, માટે એમાં હું યાદ કરે. ગમે એટલો સારો કલર હોય, આમ તેમ હોય, તો એમ થાય પણ કે એ તો ભગવાનનો ક્યાં છે, ત્યાં હું યાદ કરે. એમ ભગવાનને સમજીને જો પ્રીતિ કરી હશે તો ભગવાનને છોડીને મન ક્યાંય નહીં જાય, અને એમ સમજ્યા વગર પ્રીતિ કરી હશે તો ભગવાનમાં યાદ થશે અને એવું ને એવું બીજે થશે. શ્રીજી મહારાજે તો વાત કરી કે પેલી જે ભગવાનની બધી પટરાણીઓ હતી ને, પેલા સામને જોઈને મોહ પામી હતી, બોલો કેમ જે એમને રૂપે કરીને ભગવાનમાં યત હતું. તો ભગવાન કૃષ્ણ કરતા વધારે સામ રૂપાળો હતો, એમનો દીકરો હતો, તો એમાં એને આસક્તિ થઈ ભગવાનની પટરાણીઓને. આ કઠણાઈ થઈ, માટે કેવળ રૂપે કરીને, કેવળ રંગે કરીને, કેવળ વસ્ત્ર અલંકારે કરીને જ ભગવાનમાં પ્રીતિ નહીં કરવી. ભગવાનને જેવા છે એવા જાણીને મહાત્મ્ય જ્ઞાને સહ પ્રીતિ કરવી, આને અમે ભક્તિ કહીએ છીએ. હું માનું છું હવે સમજાઈ ગયું છે. માટે ભગવાનના ભક્તોએ આ ભક્તિનું સ્વરૂપ જાણવું, અને હવે વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. કૃષ્ણ વિના બીજું જેને આગેરે એનું નામ જાણજો વૈરાગીરે. ભગવાન સિવાય ક્યાંય હેત નહીં, આ નામ વૈરાગ. ક્યાંય ભાવ નહીં, ક્યાંય રસ નહીં, આનું નામ વૈરાગ. ભગવાનમાં રસ નહીં એને વૈરાગ ન કહેવાય. હા, ઘણા સંપ્રદાયો એવા છે, શ્યામાય રસ નહીં અન્નમ વૈરાગ્ય એમ. તો આપણે એ વ્યાખ્યા માન્ય નથી. આપણે ભગવાન સિવાય ક્યાંય રસ નહીં એને વૈરાગ્ય કહીએ છીએ. એટલે કે ભગવાનમાં તો રસ હોવો જોઈએ, ત્યાં તો પ્રેમ જરૂરી છે. અને ભગવાનમાં જે પ્રેમ છે એને કાંઈ રાગ નથી કહેવાતો, એટલે ત્યાં વૈરાગ્યની કોઈ જરૂર નથી. એને તો આપણે સાચી ભક્તિ કહીએ છીએ, અને જે ખરેખર કર્તવ્ય પણ કહી છે, કર્તવ્ય પણ કહી છે. અને જે ભક્તિ થકી જ ભગવાન મળે છે, ધર્મ તો પ્રોટેક્શન પણ છે. એટલે ધર્મે સહિત ભક્તિ કરવી, ભક્તિ સહિત ધર્મ કરવો એમ નહીં. કારણ કે ધર્મ છે ને એ કર્તવ્ય પણ નહીં. કેમ જે ધર્મનું ફળ તો સ્વર્ગલોક મળે ને આ લોકના ભોગ સુખ મળે એટલું જ છે. આપણે તો ભક્તિ કરવાની છે અને ધર્મનું સાહચર્ય રાખવાનું છે. નહીં કે નકરા ધર્મ નિયમ ને કર્મકાંડ કર્યા કરવાના છે ને એમાં ભક્તિનું સાહચર્ય રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? આપણા મતે ભક્તિ છે એ વાડી છે, ધર્મ છે એ વાડી. વાડી હાચવવા વાડી કરવાની હોય, સમજાવ્યું? કઈ વાડી હાચવવા વાડી ન કરવાની હોય. ટૂંકી વાત કેમ, જે વાડીમાં જ પાક પાકે છે, વાડીમાં નહીં. વાડી તો એ પાકને ગજડા કૂચરા કામ કરો લોભ ખાઈ ન જાય એના માટે છે, સમજાય એવી વાત. તો વાલા ભક્તો, વૈરાગ્યની વાત તો એવી છે કે આ જગતને નાશવંત દેખો અથવા તો દુઃખમય દેખો તો થાય, કારણ કે જીવને કોઈને મરવું ગમતું નથી ને કોઈને દુઃખ ગમતું નથી. કેમ, જે જીવ મૂળ અમર છે એટલે એને મરવું એનો વિરોધ હોવાથી નથી ગમતું, અને જીવ સ્વયં સુખ છે એટલે દુઃખ એના વિરોધી હોવાથી નહીં ગમતું. અને દુઃખ અને મૃત્યુ જ્યાં અહીં જોવે ત્યાંથી ભાગે, ત્યાં એને અભાવ જ થાય. અને જ્યાં એ બેવાનું જોવે અમરત્વ અને આનંદ, ત્યાં એને સુખ થાય, હેત થાય, ભક્તિ થાય. એટલા માટે આપણો દેહ છે એ નાશવંત છે અને અનંત દુઃખ દેનારો છે. આમાં કેટલાક રોગ થાય ને જોજો ને, એવો પીડશે આ દેહ, ગમે એવો હાંસવો નહીં, ગમે એટલા મેકઅપ કરો, ગમે એટલા હારા હાબુ ગહો, ગમે એટલો નવડાવો હુડાવો ખવડાવો જવડાવો, પણ હેરાન કરવાનો. અને ગમે એમ તમારે એને હાચવીને જુવાન રાખવો હોય તો રે એમ નથી, ગમે એમ હાચવો તો એ અમર રે એમ નથી. આપણે આમાં નીકળવું જ પડે, એનો વિરોધ કરી હાલે એમ નથી. માટે આ દેહ નાશવંત છે એમ સમજો તો એમાં શું પ્રીતિ કરવાની, એનું આયુષ્ય થોડું. અને ભગવાન તો અવિનાશી છે, એના આયુષ્યનો એન્ડ જ નહીં. માટે એવા ભગવાનમાં પ્રેમ ના કેમ ના કરીએ, એમ ભગવાનમાં હેત થાય અને દેહમાંથી અભાવ થાય. એ દેહમાંથી અભાવ ઈવાય નહીં. પછી દેહના સંબંધીઓ છે એ તો બધા મતલબી છે, સ્વાર્થી છે, ચૂસી ખાનારા છે. અને ભગવાનના જે ભગતો છે એ તો બધા કેવા પરમાર્થી ને પરોપકારી ને દયાળુ છે. અને ચૈતન્ય મૂર્તિ છે ભગવાનના ભક્તો, તો એ તો બધા ભગવાનના ધામમાં હોય છે અને ત્યાં આપણે એની સાથે જ રહેવાનું છે. માટે સાચા સગા તો ભગવાનના બધા ભગત છે એમ સમજીને એમાં પ્રેમ કરો એટલે દેહના સંબંધીમાંથી હેત પીયું જાય. અને દેહના સંબંધીને દુઃખરૂપ જાણો, નાશવંત જાણો, અને ભગવાનના ભક્તોને સુખરૂપ જાણો, અવિનાશી જાણો, એટલે તરત જ એમાં હેત થાય. બસ આ જે હેત છે સમજણપૂર્વકનું, અને જગતમાં એ પ્રકારનો જે સમજણપૂર્વકનો અભાવ છે, બસ એ જ ભક્તિ ને એ જ વૈરાગ. અને જ્ઞાનાંશમાંથી પ્રગટેલો વૈરાગ અમર છે, અને જ્ઞાનાંશમાંથી પ્રગટેલી ભક્તિ અમર છે. બાકી ઉપલા ઉપલા અભાવ સમજણ વિનાના અને ઉપલા ઉપલા સમજણ વિનાના ભાવ, એ બેયનું ઠેકાણું નહીં. ક્યારે એને તાવ આવે, નીકળી જાય ગમે ત્યારે. માટે સમજીને કરો જે કરો તે, ભલ થોડીક વાર લાગે સ્ટાર્ટ કરવાની, પણ સમજ્યા પછી કરો તો જામશે, મજા આવશે. હવે આવી રીતની વાત કરી કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન સહિત તમે ભક્તિ કરો ને એવી રીતે જ્ઞાનાંશ સહિત તમે જગતનો અભાવ કરો, તો એના માટે તો જ્ઞાન શીખવું પડે, બરોબર છે? તો હવે જ્ઞાનનું સ્વરૂપ કે છે, ધર્મનું કહ્યું, વૈરાગ્યનું કહ્યું, અને જ્ઞાનનું સ્વરૂપ કે છે એ આપણે કાલે લેશું. આજે અત્યારે અહીંયા કથા સમાપ્ત કરીએ, કારણ કે આ બધા વિષયો અઘરા આવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય.